તારીખ 16/11/1992 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 172
નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, આ બહુ સીધી સાદી વાત છે. જે પદાર્થને પામવો છે, જેનો અનુભવ કરવો છે, તે પદાર્થની પ્રાપ્તિની ભાવના ભૌતિક ભાવના થવી એ બહુ સ્વાભાવિક છે. જેમ જગતમાં સંસારમાં અન્ય પદાર્થોની જરૂરત છે, તો વારંવાર તેનો જેને જરૂર છે તેનો વારંવાર વિચાર આવે છે, અને જ્યાં સુધી તે પદાર્થ ન મળે ત્યાં સુધી તે વિચાર લંબાય છે. સ્વાભાવિક રીતે છે. આત્માને સુખ શાંતિ જોઈએ છે, તો જ્યાં સુધી એ સુખ શાંતિ અનુભવરૂપ ન થાય સ્વરૂપના અવલંબને, ત્યાં સુધી એની ભાવના રહે. જો સ્વરૂપની ભાવના જ ન હોય, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના જ ન હોય, તો પછી સ્વરૂપની પ્રાપ્તિ થવાનો ક્યાં પ્રશ્ન છે? ભાવનાનો અભાવ એમ સૂચવે છે, ભાવનાના અભાવથી એમ સૂચિત થાય છે કે એની જરૂર નથી. એટલે જીવ જીવને સ્વરૂપાનુભવ થાય છે એને પોતાના સ્વરૂપની ભાવના નિરંતર રહ્યા કરે છે. સવાલ એટલો થાય છે કે નિરંતર ન રહીએ ને ક્યારેક ક્યારેક થાય તો શું? આટલો સવાલ થાય. પણ તો પછી એનું મૂલ્ય સમજવામાં આવ્યું નથી. ત્યારે સર્વોત્કૃષ્ટ પદાર્થ હોય અને એની પ્રાપ્તિની સંભાવના હોય, શક્યતા હોય, પોતે જે પદાર્થ હોય, તો પછી એની ભાવના ક્યારેક ક્યારેક એમ શા માટે, એવું શું કરવું? બહારમાં તો જેમ લાભ મોટો એમ એનો રસ અને એ બાજુના પરિણામ તીવ્ર થાય છે. બહારમાં જેમ લાભ અથવા સુખનું કારણ વિશેષ સમીપ હોય, નજીક હોય, તો નિરંતર એના પરિણામ ચાલે છે. અને છતાંય તે પર પદાર્થ અને ક્ષણિક છે. આ તો સ્વપદાર્થ ને શાશ્વત છે. અનંત શાંતિ મળે એમાંથી, એવો પદાર્થ છે. અનંત સુખ મળે, અનંત આનંદ મળે, એવો પદાર્થ છે. એટલે ભગવાનની વાતમાં કયો કે ગુરુની વાતમાં કયો, વિશ્વાસ હોય તો બીજી વાત છે ને, વિશ્વાસ ન હોય તો બીજી વાત છે. આનું એક કારણ એ છે, જે વાત સામે આવી છે એમાં વિશ્વાસ આવે તો જુદી વાત થાય છે, વિશ્વાસ ન આવે તો જુદી વાત થાય છે. વિશ્વાસ આવે એને નિરંતર ભાવના ઉત્પન્ન થઈ જાય છે, જેને વિશ્વાસ નથી એને પછી ભાવનાનું કોઈ ઠેકાણું નથી. ક્યારેક ક્યારેક થાય છે એનો અર્થ કે એનું કાંઈ કોઈ ઠેકાણું નથી. ક્યારેક ભૂખ લાગી, ક્યારેક આહારની ઈચ્છા થઈ, ક્યારેક બહાર ફરવા જવાની ઈચ્છા થઈ, ક્યારેક બેસવાની ઈચ્છા થઈ, એમ લૌકિક પદાર્થની કિંમત કેટલી સામાન્ય છે. જુદા જુદા પદાર્થોની ઈચ્છે છે તો ક્યારેક વિચાર આવે, પાછો વિચાર શાંત થઈ જાય, એમ આત્માનો વિચાર આવે, પાછો બંધ થઈ જાય, બંધ પાછો ક્યારેક આવે, બંધ થઈ જાય. એ વિશ્વાસ, એનું મૂલ્ય નથી પાઈ શકતો. સ્વાધ્યાયમાં એટલી હદે કામ થવું જરૂરી છે કે આની જેટલી કિંમત છે એટલી કિંમત ભાષે, કિંમત અંકાય. નહીત્ર આ તો એક વિચાર જ્ઞાન છે. આપણે જે સ્વાધ્યાય ચાલે છે એમાં તો ખાલી વિચાર ચાલે છે. જોકે જવાનું છે વિચારથી આગળ, વિચારથી આગળ ભાવનાપૂર્વક અવલોકનમાં જવાનું છે, જ્ઞાનના પ્રયોગમાં જવાનું છે, અનુભવમાં જવાનું છે. પણ વિચાર જ્ઞાન થી આગળ જવાનું છે એ ક્યારે બને કે વિચાર જ્ઞાનમાં એનું જેટલું મૂલ્ય છે એટલું મૂલ્ય સમજાય ત્યારે, ત્યારે એનામાંથી ભાવનાની ઉત્પત્તિ થાય. મૂલ્ય સમજાય તો ભાવનાની ઉત્પત્તિ થાય. આ જગતમાં કોઈ પદાર્થની જેટલી કિંમત નથી, અથવા ત્રણ લોકની કિંમત નથી, ત્રણ લોકના સર્વ પદાર્થોની કિંમત નથી, એથી અધિક આત્મકલ્યાણની કિંમત છે, એથી અધિક આત્મ સ્વરૂપની કિંમત છે. ત્રણેય લોકના પદાર્થો એક સાથે મૂકો એક ત્રાજવાના પલ્લામાં, એના કરતા પણ અધિક મૂલ્યવાન આત્મકલ્યાણ અને આત્મ પદાર્થ સમજાય. હજી તો વિચારમાં સમજાય તો એનું વજન બરાબર પડે, તો એની ભાવના યથાર્થ રીતે શરૂ થાય. નહીતર યથાર્થ ભાવના એટલે નિરંતર ચાલે એવી ભાવના નથી હોતી. પછી જે ઉપર છેલ્લી ભાવના હોય છે એનાથી કોઈ કામ કર્યું થયું નથી ને થવાનું પણ નથી. એવી તો અનંત વાર થઈ ગઈ છે પણ એનાથી કોઈ કામ થયું નથી ને થવાનું નથી. જગતના પદાર્થનું મૂલ્ય ખસ્યું નથી. મૂલ્ય કરવાનો તો જીવનો સ્વભાવ છે, પણ જગતના પદાર્થોનું સુખ માટે જે મૂલ્ય કર્યું છે એ મૂલ્ય ખસ્યું નથી. એટલે એ જગ્યા ખાલી થાય તો બીજાનું મૂલ્ય આવે ને. દુઃખ લાગતું નથી એનો અર્થ કે સુખ લાગે છે. ચાલતા પરિણામમાં પોતાને દુઃખ હોવા છતાં દુઃખ નથી લાગતો તો ભ્રમથી જ બીજું દેખાય છે. જ્ઞાનમાં તો જેવું હોય તેવું જણાય તો દુઃખ દુઃખ રૂપે નથી જણાતું. એનું કારણ શું? કે અન્યથા કલ્પના કરી છે, ભ્રમણામાં છે, દુઃખને સુખ જાણે છે. એમ છે. એ વાત તો સ્પષ્ટ છે. કેટલી યોગ્યતામાં આવ્યા વગર ત્યાં ને ત્યાં રહી જવાનું થશે. કેમ કે દુઃખ લાગતું નથી તો ખસવાનો ઉપાય નથી થવાનો, ખસવાનો ઉપાય નથી થવાનો.
ચાલુ પરિસ્થિતિ સ્વીકારી લીધી છે, ચાલુ પરિસ્થિતિ સ્વીકારી લીધી છે, ગમે છે
બસ, પછી ત્યાં અટકે નહીં તો શું થાય? પછી ત્યાં અટકે તો શું થાય? સ્વાભાવિક પણે ત્યાં અટકવું થશે, આયુષ્યનો કાળ નીકળી જશે. ચારે બાજુનો ચારે પડખાનો વિચાર તો કરવાનો છે કે આમ નામ આયુષ્ય નીકળી જાય તો પછી શું દશા થાય. જ્યાં વિવેક કરવા યોગ્ય હતો, કરવાનો હતો, ત્યાં વિવેક ન કર્યો આ જીવે તો અવિવેકનું ફળ કાંઈ કુદરત છોડી દે તો ના છોડે. માટે મારા મનુષ્યના સમયનો આત્મહિતમાં પૂરેપૂરો ઉપયોગ કરી લો, એ જાતની દરકાર અને કાળજી સમજણપૂર્વક ઊભી થાય. સમજણ હોય તો ઊભી થાય, નહીતર પ્રમાદમાં કાળ જાય. પાત્રતાના 105 નંબરનો પત્રાંક છે ને, એમાં ઉપયોગથી એક પળ ભરનાર, અહીંયા ઉપયોગમાં દરકાર છે, સાવધાની છે, એક એક પળની સાવધાની છે. મારો સમય મારે આત્મહિતમાં લગાવવા માટે એની ઘણી કિંમત છે અને એ ચીજ વેડફી નાખવા જેવી નથી. એ રીતે એને પોતાને સમજણ આવે એક સેકન્ડ માં એટલા બધા ફેરફારો થાય છે, એની ગણતરી બાર બની જાય છે. એટલે ઉદય છે એમને જ રહેવાનો છે એમ માની લઈએ તો એ બ્રહ્મા છે, ધોખા મારી જશે. જગતમાં જે પરિવર્તન થાય છે એ તો પ્રત્યક્ષ છે, એ તો સમજાય એવી વાત પ્રત્યક્ષ છે. કોઈને કોઈ સંજોગો શાશ્વત રહ્યા હોય એવો એક દાખલો તો છે ને, પછી એના ઉપર વિશ્વાસ આવ્યો ક્યાંથી? તમે એના ઉપર વિશ્વાસ આવ્યો કેવી રીતે? એટલે તો વિશ્વાસ કરવા જેવી ચીજ નથી. આ ભાવના, આત્મભાવના જગાડવા માટે તો 12 ભાવના લખી છે આચાર્યોએ. અનિત્ય ભાવના, અસરણ ભાવના, અન્યત્વ ભાવના, બીજી ભાવના લખી છે આના માટે તો લખી છે કે કોઈ રીતે જીવને ચારે પડખેથી વિચારીને આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન થાય, યથાર્થ ભાવના ઉત્પન્ન થાય તો નિરંતર રહે. અને એ નિરંતર ભાવના જો રહે તો દર્શન મોગળે અને જ્ઞાન જે પોતાના પોતામાં જ જે ચૈતન્યનો પ્રકાશ છે એને દીખતો નથી, એટલે પોતાનામાં જે પ્રત્યક્ષતા છે અને એ જ ખરેખર પરમ તત્વ છે, જે પ્રત્યક્ષ સ્વરૂપે છે એ જ પરમ તત્વ છે, એને જે દીખતું નથી જ્ઞાન, કેમ કે જ્ઞાન મલિન છે, એ ભાવનાના કારણે નિર્મળ થાય છે. દર્શન મોહની અસર જે જ્ઞાન ઉપર છે એ ભ્રમણા કરે છે જ્ઞાનને, એ પણ છૂટે. અને જે મલિનતા છે કશાય રસને લઈને, ચારિત્ર મોહને લઈને, એ મલિનતા પણ ઘટે. જે રાગ રસથી રંજાયમાન થયેલું જ્ઞાન છે એ મલિન છે, પોતાના પ્રકાશને જોતું નથી, પોતામાં રહેલા પોતાના પ્રકાશને જોઈ શકતું નથી. કે ચેતનાનો પ્રકાશ ઉપયોગ દ્વારમાં છે, તેને સ્વ સ્વરૂપ રૂપે દ્રઢપણે ભાવે, આવું મારું સ્વરૂપ છે એમ દ્રઢપણે એ સ્વરૂપને રૂચિમાં લઈએ, અત્યંત રૂચિ પ્રગટે, તો એની પરિણતિ થઈ અને આત્મરસ ઉપજે. વાત તો બહુ વ્યવસ્થિત છે, સંક્ષિપ્તમાં પણ વાત ઘણી વ્યવસ્થિત છે. ભાવનાના કાળમાં કામ થાય છે દર્શનનું ગળવાનું અને જ્ઞાનને નિર્મળ થવાનું, જ્ઞાનની મલિનતા છૂટવાનું. જે અનુભવનું કારણ છે એ અનુભવનું કારણ હોય તો એની કિંમત પણ એટલી જ કરવી જોઈએ જેટલી અનુભવની કરીએ. એટલે તો અમને સંકેતના ભેદ લીધા, સંકેત નહીં હોવા છતાં કે એની કિંમત સંકેત જેટલી કરજો, એક ન્યાય એની કિંમત સંકેત જેટલી કરજો. કેમ કે એ કારણમાં કાર્ય નિહિત છે, ગર્ભિત છે, અથવા એ કારણ સાથે કાર્ય બંધાયેલું છે, પ્રતિબદ્ધ છે, બંધાયેલું છે. કારણ આમને કાર્ય ન થાય એવું ન બને, એમ માણસ વિચારે છે. મને અનુભવ નથી, હું શું કરું? મને આત્મા દેખાતો નથી, હું શું કરું? તો અનુભવ નથી, દેખાતો નથી, તો એની ભાવના તો ન કરી શક. અનુભવ નથી કરી શકતો, કબૂલ. એની ભાવના ન કરી શકતો, કરી શકતો તો વિકાર કરતો નથી. એ જ કારણ છે, અનુભવનું કારણ એ જ છે, બીજું કોઈ અનુભવનું કારણ નથી. ભાવના જ અનુભવનું કારણ છે. એટલે બહુ મોટી વાત બતાવી દીધી કૃપાલદેવે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. ખરેખર તો આત્મ ભાવના ભાવતા આત્માનુભવ થશે, અને આત્માનુભવ શબ્દ નાનો પડ્યો એટલે કેવળ જ્ઞાન લઈ લીધું એમને. કેમ કે આત્માનુભવ થતા કેવળ જ્ઞાન તો નિશ્ચિત થઈ ગયું, માટે ભાવનામાં કેવળ જ્ઞાનની સંધિ મારી, અનુભવની સંધિ ન મારી. ભાવનામાં કેવળ જ્ઞાનની સંધિ મારી કે જેનાથી કેવળ જ્ઞાન પ્રગટે એ ભાવનામાં તું શું કરવા નથી આવતો અત્યારે? તો એ શક્ય છે, તને અનુભવ નથી, પણ અનુભવની ભાવના નથી થઈ શકે એવું. અનુભવ નથી થઈ શકતો, કબૂલ કરીએ ચાલો. અનુભવની ભાવના નથી થઈ શકતી, નથી થઈ શકતી, તો એ વાત ખોટી છે તારી. એ પછી દાનત પાકી જુદી થઈ ગઈ, નિયત ફેર થઈ ગઈ વાત. એ તો જે ભાવના કરી શકે છે એ ભાવના કરતો નથી, એનો અર્થ કે નિયત ફેર છે. સમજણ જે આવવી જોઈએ એ સમજણ જ નથી આવી. સમજણની ભૂમિકામાં જે સમજણ આવવી જોઈએ, દુઃખ તો હજી પછી લાગશે, કઈ ઘણો છે, પણ જે રીતે સમજણની ભૂમિકામાં સમજણ આવવી જોઈએ એ નથી આવી. મૂલ્ય નથી ભાઈ, જે કિંમત આંકવી જોઈએ એ કિંમત સમજણ પૂર્વક આંકી નથી. બાળકને 100 એકડા શીખડાવીએ, પછી એને 100 ની નોટ બતાવીએ, આના ઉપર શું લીખ્યું છે? એકડો બે મીંડા 100 હું ભણ્યો એ, પણ એને એકડો બે મીંડા 100 એટલે 100 રૂપિયાની આ નોટ છે ને એની કિંમત કેટલી છે એ ખબર નથી, ખાલી એને આંકને જ ખબર છે. એટલા કાગળના ટુકડાનું કિંમત કેટલી છે એની એને ખબર નથી,
એને આંખની ખબર છે કે આમાં એકડો બે મહિના સોલ લખ્યું છે, કેમ કે આંખ મહિના છે,
એની ખરીદ શક્તિ ની ખબર નથી,
એની ખરીદ શક્તિ ની ખબર નથી કે આ આંખ ટુકડામાં ખરીદ શક્તિ કેટલી છે, એ બાળકને ખબર નથી. એટલે રમવા આપો તો એ પરમતા રમતા પડી નાખે. આ જે સ્વાધ્યાય છે એ મૂલ્યાંકન હદ સુધીનું એમાં કાર્ય થવું જોઈએ. જો મૂલ્યાંકન ન થાય તો સ્વાધ્યાય નથી થયો. આંખ શીખ્યો છે શું વાપરીએ, નવડે એકડે બાણું, નવડે બગડે બાણું, બે નવડાનું વાણું, એકડો ને બે લેસો, પણ એનું મૂલ્ય કેટલું ખબર નથી. સ્વાધ્યાયનું કાર્ય ત્યાં સુધીનું પર્યાપ્ત થવું જોઈએ કે જેનાથી મૂલ્ય આવે. આ માર્ગનું, આ લાઈનનું, આ પદાર્થનું મૂલ્ય આવે. મૂલ્યાંકન થાય એટલે ભાવના ઉપડે, અને મૂલ્ય થાય એટલે દુઃખ લાગવું, બીજું ત્રીજું બધા પડખા એના આનુષંગિક પરિણામો છે એ બધા ચાલુ થાય.
સતત એના વિચારમાં લાગી જાય છે, સાંભળીને સતત વિચારમાં લાગી જાય કે શું છે આ.
સતત વિચારમાં લાગે એનું નામ જ ગવેષણા છે, એને જ ગવેષણા કહે છે. જે ચક્રવર્તીઓ છ ખંડ ને ગૌણ કર્યા, આ પદાર્થ કેવો. ભરત આદિ ચક્રવર્તીએ છ ખંડ ને ગૌણ કર્યા તો આ પદાર્થ કેવો, એવો અલૌકિક પદાર્થ છે. અને અલૌકિક દશા ઉત્પન્ન થાય છે તો એનું મૂલ્ય જો ન સમજાય તો એનું વજન ફરે નહીં, અભિપ્રાય ફરે નહીં, વજન ફરે નહીં એટલે અભિપ્રાય ફરે નહીં. અભિપ્રાય ઘડવો છે, એ અભિપ્રાય ન ઘડાય તો શું થાય, જૂના અભિપ્રાય પ્રમાણે પરિણામ ચાલ્યા કરે.
અહીંયા અટકવાનું થઈ જાય છે. એવું સમજાવ્યું છે કે અવલોકન ચાલવું જોઈએ. અવલોકન ચાલતું નથી તો બીજું કાર્ય એની પહેલાનું પણ કરી શકાય છે, એના ઉપર ધ્યાન નથી. અવલોકન નથી ચાલતું તો આ વિચારણામાં, સુવિચારણામાં એકદમ આવી જવું જોઈએ. એ ભૂમિકાનું ઉપર કઈ વિચારણામાં જ નથી આવતી કે એ વિચારણામાં પણ ભાગી જવાનું જરૂરી છે.
એના જેવી કોના જેવી વાત થઈ કે એક માણસ ને કામે મોકલ્યો નહીં, ત્યાં મળ્યો નહીં એટલે પાછો હજી આવ્યો,
એના જેવું થાય છે.
એ કામ કેમ ન થયું ને કેમ થાય એ માટે કેમ કાળજી ના રહી, કેમ કે એ કામની કોઈ જવાબદારી નથી, આ તો ફેટની જવાબદારી છે. મને તો કામ શું આપ્યું હતું, ભાઈ ઓલા ન મળ્યા તો કામ નથી, હું શું કરું એમાં,
શું કામ
મારો કઈ દોષ ખરો, એના જેવું છે. તો એને કાળજી આપવી, આ કામ કરવું જ છે, કોઈ પણ રીતે કરવું છે, તો પછી નથી થતું એના કારણો ગોતું, નથી થતું એના કારણો ગોતું. આ તો સારું છે કે એ કારણ કાર્યોનું સાહિત્ય ઉપલબ્ધ છે, એને કહેવા વાળા મળે છે, પણ ન મળે એ ગોતી કાઢે છે. એનું સાહિત્ય ન મળે, એના કહેવા વાળા ન મળે, એ અંતર્ગવેશનાથી ગોતી કાઢે છે. તો જેને દરકાર છે એ એટલે સુધી કામ કરી જાય છે, અને દરકાર નથી એને સામે વસ્તુ આવે છે તો પણ દુર્લક્ષ થઈ જાય છે.
બહારના કોઈ પણ કાર્ય કરવા હોય તો કેટલે બધા પડખેથી ખૂબ વિચાર કરે છે, એ પ્રેક્ટિકલ છે.
એ તો જીવનો સ્વભાવ છે કે જ્યાં પ્રયોજન ભાસે ત્યારે એ બાબતની પૂરેપૂરી દરકાર આવ્યા વગર રહે જ નહીં. લાભ નુકસાનનું જ્યાં પ્રયોજન ભાષે ત્યાં કાળજીને દરકાર આવ્યા વગર રહે જ નહીં, એની મુખ્યતા થયા વગર રહે જ નહીં, એનો પ્રયોજન નથી ભાઈ, પરમ પ્રયોજન છે ત્યાં પ્રયોજન નથી ભાઈ, એમ થયું. અવલોકન નથી થયું, નથી થતું, ભાવના નથી, ભાવના કેમ નથી, મૂલ્યાંકન નથી થયું. તો રોજ મૂલ્યાંકન માટે તો રોજ સ્વાધ્યાય છે, સ્વાધ્યાયમાં તો ચારે પડખેથી મૂલ્યાંકન થવા માટે તો ચારે પડખેથી એની વાતો આવે છે. એક વાત ક્યાં આવે છે, સેંકડો હજારો વાત આવે છે, કોઈ રીતે જીવને એનું મૂલ્યાંકન થાય અને ભાવના જાગે તો પછી આગળની વાત સીધી છે. એને જગતના પદાર્થો માં સુખ બુદ્ધિથી જે મૂલ્ય કર્યું છે એ મૂલ્ય ફેરવવું ફેરવું નથી ફેરવવું નથી એને આપણને પૂછવામાં આવે કે જ્યારે આપણે ભણતા હતા કોઈ આપણી આર્થિક જવાબદારી ઘરમાં નહોતી, બાળક જન્મે તો ત્યારથી કોમર્શિયલ ક્ષેત્રમાં પ્રવેશ ન કરે એ પેલા એની કોઈ જવાબદારી હોય છે? જવાબદારી નથી હોતી, એના મા બાપ એને ખવડાવે પીવડાવે અને કપડા લત્તા ભણાવે, બરાબર છે? તો ત્યાં સુધી કોઈ આર્થિક પ્રયોજન તો નહોતું. એટલે અત્યારે જે પૈસાની કિંમત ભાસી છે ત્યારે હતી કે ત્યારે નું કેમ, કઈ જાતનું એને કોઈ કારણ કાર્ય પ્રસંગ જ નહોતો. ભણવું હરવું ફરવું ભાઈ બહેન દોસ્તાર આ તે બીજું તે બધું એ હોય છે, કોઈ જવાબદારી પાસે હોતી નથી. જ્યારે માણસ વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને એ પ્રવેશની અંદર 24 કલાક માટે એના પરિણામો ઇન્વોલ્વ ક્યારે થઈ ગયા, એનું 24 કલાક એ પરિણામો કેમ ચાલુ રહી ગયા તપાસી લઈએ પોતે, એમ કેમ બન્યું? ચાલો, એક કાળ એવો હતો કે એવું નહોતું થતું, બીજો એક સમય આવ્યો કે એવું થવા માંડ્યું, કેમ થયું તપાસી લો કે પૈસાની કિંમત કેટલી છે. પૈસા હશે તો લોકોમાં આપણું સ્થાન હશે, તો સમાજમાં આપણું સ્થાન હશે, તો આપણને માનપાન મળશે, તો આપણને બધી અનુકૂળતાઓ મળશે. હરેક જાતના જે બધા જેટલા એના પડખા છે કિંમત થવાના, એ બધા પડખાનો અભ્યાસ થયો કે ન થયો, અને એક અભિપ્રાય ઘડાઈ ગયો કે આની પાછળ લાગી જવું જોઈએ. બધા લાગેલા છે ને આપણે લાગવું જોઈએ, દુનિયા આખી એની પાછળ છે, આપણે પણ એની પાછળ લાગવું જોઈએ. આ અભિપ્રાય થયા પછી એનાથી છૂટવું હોય તો નથી છૂટાતું, પછી તો એનાથી છૂટવું હોય તો નહીં છૂટાય, એની પરિણતિ થઈ જશે. ત્યારે હવે એક અભિપ્રાય નવો ઘડવાનો છે કે જેની કિંમત કરી છે એ નિર્મૂલ્ય છે, એની કોઈ કિંમત જ નથી. આ બાજુના માર્ગમાં આ બાજુના વિષયમાં એની કોઈ કિંમત નથી. આખી દુનિયા અનુકૂળ થઈ જાય અને અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો એમાંથી આત્માને સુખ નહીં આવે, અને એમ ન થાય ને પ્રતિકૂળતાના ગંજ ખડકાઈ જાય તો એમાંથી દુઃખ નહીં આવે. કલ્પનાથી દુઃખ ગમે એટલો થાય, કલ્પનાથી સુખ ને કલ્પનાથી દુઃખ ગમે એટલો થાય, પણ એમાંથી સુખ આવે કે એમાંથી દુઃખ આવે એ તો વસ્તુ સ્થિતિ નથી, માટે એની કોઈ કિંમત નથી. ભલે એની કિંમત અંકાઈ ગઈ છે, એમાં તો પૂર્વ સંસ્કારને લઈને બહુ જલ્દી થઈ જાય છે એ કામ. એક તો પૂર્વ સંસ્કાર એ જ લઈને આવ્યો છે અને એમાં પ્રસંગ ઉદય આવ્યો કે ભણતર પૂરું થયું અને દુકાને બેસી ગયો, ધંધે લાગી ગયો, એટલે બહુ ઝડપથી એ અભિપ્રાય કરવી અને એની પાછળ લાગી જાય છે. ક્યારેક કેટલી જબરજસ્ત એની અસર થઈ ગઈ એની પોતાને ખબર પણ નથી, પણ હવે ખબર પડે છે કે છોડ્યું છૂટતું નથી, તો કેટલો અસર માં આવ્યો છે? કેટલી અસર નીચે આવી ગયો કે આજે એને છોડવું હોય તો છોડવામાં પસીનો ઉતરે એવું છે. અભિપ્રાય બદલવો હોય તો મહેનત પડે છે. એટલી અસર બહુ થોડા કાળમાં લઈ લીધી. પછી તો એનો ઊંધો પ્રયોગ ચાલુ રહ્યો. જ્યાં સુધી આ વાત ઉપર ધ્યાન નથી ગયું, અથવા ધ્યાન ગયું છે પણ સવળો પ્રયોગ ચાલુ નથી થયો, ત્યાં સુધી ઊંધો પ્રયોગ પાછો ચાલુ છે એનો. એટલે દ્રઢતા પણ ઘણી થઈ, ઘણી ચાલુ છે દ્રઢતા. આખે આખે ગુલાટમાં આવવું પડે છે. એટલે થોડું શરૂઆતમાં નથી થતું એવું લાગે છે. એનું કારણ આવી એક પરિસ્થિતિ છે, પણ છતાં એ પરિસ્થિતિમાં ફેરફાર બરાબર થાય છે, શક્ય છે. એની ગંભીરતા સમજવી પડે કે એ પરિસ્થિતિ અનંત દુઃખનું કારણ છે. પરિસ્થિતિ બદલાય તો અનંત સુખનું કારણ છે. એ પરિસ્થિતિ બદલવાની આજ્ઞા શ્રી ગુરુની છે. એ પરિસ્થિતિ બદલવાની આજ્ઞા જીનેશ્વર દેવ ની છે.
ભાવના થતી નથી તો તારે એમ વિચારવું રહે છે કે જે આ જીવને અનંત કાળ ભવ ભ્રમણ કરવાનો બાકી લાગે છે. નહીતર હવે અહીં આવેલો કાંઠે આવેલો ડૂબે નહીં, કેમ કે કાંઠે ડૂબવાની પરિસ્થિતિ નથી. પાણી કાંડા હમણો છે, 4 ઇંચ પાણીમાં કોઈ ડૂબે તો કેવી રીતે ડૂબે? એ તો 4 ઇંચ 5 ઇંચ પાણીમાં કોઈ ડૂબી શકે? શીર્ષાસન કેવી હોય? જુદી વાત છે. સંપૂર્ણ ઊંધો હોય તો ડૂબે, બાકી 5 ઇંચ પાણી નો ઊંધો હોય એમાં કોઈ માણસને ડૂબવું હોય તો ન ડૂબી શકે. એવો કાંઠે આવેલાની વાત છે. કાંઠે આવેલો ડૂબે નહીં, અને ડૂબે તો સમજવું કે સરાસર ઊંધાઈ કરી છે ત્યારે એ ડૂબો છે, બીજું કઈ નથી. અને જ્યારે ઉપયોગ દ્વારમાં ચેતનાને હુંપણે દ્રઢપણે ચિંતવવામાં આવે છે ત્યારે એ ચિત્ત પરિણતિ ઉત્પન્ન થાય છે, અને એ ચિત્ત પરિણતિ વડે સ્વરૂપ રસની, આત્મરસની, ચૈતન્ય રસની, અમૃત રસની ઉત્પત્તિ થાય છે. આ વાત એમણે સાથે સાથે લીધી છે. એ બહુ અનુભવપૂર્વકની વાત લીધી છે કે કોઈ પણ વિષયની ઘણો રસ થતા એની પરિણતિ થાય છે, અને પરિણતિ જેમ જેમ ગાઢ થાય છે એમ એ વિષય ઘણો રસિક, એનો રસ ગાઢ થતો જાય છે. પરિણતિને રસ અભિનામ આવે છે. એમની ભાષામાં લઈએ તો નિરંતર અપને સ્વરૂપ કી ભાવનાને મગ્ન રહે, દર્શન નામ ચેતના કા પ્રકાશ ઉપયોગ દ્વાર મેં દ્રઢ ભાવે, દ્રઢ ભાવે, દ્રઢ ચિંતવે એટલે દ્રઢ ભાવે, એટલે હું પણ ભાવે, ભાવવાનો અર્થ હું પણ ભાવે. ચિત્ત પરિણતિ તે સ્વરૂપ રસ હોય હે, અને જે ચિત્ત પરિણતિ થાય એ દ્રઢ ભાવનાથી શું થશે? દ્રઢ ભાવવાથી એની પરિણતિ થઈ જશે, અને પરિણતિ થવાથી સ્વરૂપ રસની, આત્મરસની, ચૈતન્ય રસની ઉત્પત્તિ થઈ જશે. આ એક પરિણતિ અને રસનો વિષય દ્રઢપણે વિરણને પકડીને પોતાપણું ભાવતા એવા જ્ઞાનીઓ કરે છે. શું જ્ઞાનીઓ શું કરે છે કે દ્રઢપણે પોતાના સ્વરૂપને ચૈતન્યના પ્રકાશને દ્રઢપણે ભાવે છે, એનાથી એની પરિણતિ હોય છે, એનાથી એનો એને રસ હોય છે, ને એ રસને અંદર એ તલ્લીન છે, આ ક્રિયા કરે છે. બીજું કાંઈ એને કરવાનું કારણ કે કાંઈ કાર્ય નથી, અંદરનું કાર્ય બરાબર ચાલે છે પૂર્ણતા સુધી, જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી એ બરાબર ચાલે છે. આ વિષય થોડો વધારે ઊંડાણથી ચિંતન મંથનમાં લેવાયેલો છે, અને થોડું એ બાજુ ચિંતન મંથન પછી પ્રેક્ટિકલ સાઈડ જે છે એ બાજુ આવવાનું છે. અનુભવ પ્રકાશની વિશેષતા એ છે કે બે લીટીમાં એમણે એવી વાત કરી છે કે જેનો બધો રસકસ લઈને એ વાત કરી છે, એટલો બધો રસ એનો કસ કર્યો છે. આખી વાત એને પોતાના અનુભવથી બે લીટીમાં મૂકી છે. ભાવનાનો વિષય એટલા માટે લે છે, પછી આગળનો રસ્તો બહુ સાફ છે. કોઈ એમ કે જ્ઞાન તે આત્મા છે ને જ્ઞાનમાં આત્મા જડી જાય પણ અમને નથી જડતો, તો વાત એટલી જ છે કે ભાવનામાં નથી આવ્યો. ભાવનામાં આવ્યા પછી રસ્તો બહુ સરળ અને સુગમ એટલો બધો છે કે આશ્ચર્યકારક સુગમતા છે, એટલો બધો સુગમ રસ્તો છે ભાવનામાં આવે. એટલે એમણે પોતાના વક્તવ્યમાં ભાવનાનો વિષય વારંવાર લીધો છે, ભાવનાને પ્રેરણા પણ બહુ આપી છે અને ભાવનાનો લાભ કેટલો છે એ પણ પ્રેરણા આપવા માટે જ વાત કરી છે કે 14 બ્રહ્માંડ ફરી જાય તો ભાવના નિષ્ફળ ન જાય. અને કોઈ એમ કે ભાવના નિષ્ફળ જાય છે તો 14 બ્રહ્માંડને ફરવું પડે એમ કે છે. એટલે આખા જગતના અસ્તિત્વ કરતા બળવાન ચીજ છે ભાવના એમ કે છે. ત્રણ લોકના અસ્તિત્વ કરતા જે શાશ્વત છે, ત્રણ લોક 14 બ્રહ્માંડ એનું અસ્તિત્વનું જે બળ છે એના કરતા ભાવનાનું બળ વધારે છે એમ કે છે. કેમ કે શુદ્ધ સ્વરૂપની ભાવના છે, એટલે એ ભાવનાનું મહત્વ દર્શાવવા માટે બહુ અનુભવ માંથી નીકળેલા વચનો છે. ગુરુદેવ કહે છે, ગુરુદેવ કહે છે એવી વાત નથી. વાતો કરી છે કે ગુરુદેવ વાંચીને આફરીન થઈ ગયા. બેન શ્રીના વચનામૃત નું પુસ્તક બહાર પડ્યા પછી ગુરુદેવ વાંચીને આફરીન થઈ ગયા. કેમ ગુરુદેવ કે છે, ગુરુદેવ કે છે એ તો એમને ઉપકાર થયો છે કે વારંવાર એ વાત બોલે છે, પોતાના ઉપકારી ગણીને એમનું સ્મરણ કરે છે વારંવાર. શું અને એમની ભક્તિનો અને બહુમાનનો વિષય છે. પણ જે વાત કરે છે એ પોતાની મૌલિક પદ્ધતિથી અંતરમાંથી ઉભેલી સ્વતંત્ર વાતો કરે છે. આપણે જે વેંચના વચનામૃત સ્વાધ્યાયમાં થઈ ગયા છે એ વખતે સોનગઢથી કોઈ કોઈ લોકો સાંભળવા આવતા આવ્યા અને જેમણે સંકલન કર્યું છે એ હિંમતભાઈને ખુદને આશ્ચર્ય થયું. તમે જે રચનામૃતનું વાંચન કરો છો અને જે લોકો આવીને વાત કરે છે મને નવાઈ લાગે છે. કેમ કે હું જેના તેના ઉપર વિશ્વાસ નથી મૂકતો, પણ જેના ઉપર હું વિશ્વાસ મૂકું છું એ લોકો જયારે વાત કરે છે ત્યારે મને નવાઈ લાગે છે. કેમ કે એમની મૌલિકતા ઘણી છે અને આપણે વાંચકમાં ઘણું કાયદું છે એમાંથી, કે કેવી કેવી મૌલિકતા છે, કેવી કેવી વાત કરી છે. એવું નથી છીછરું જે કોમેન્ટ છે એવું છીછરું નથી, બરોબર, ઘણો ઊંડાણ છે. અને એવું ઊંડાણ છે એટલે જ ગુરુદેવે એની પ્રશંસા કરી છે. એ પ્રશંસાનો ભાવ આવ્યો છે, ગુરુદેવને જે ઉછાળો આવી ગયો, લાખ પુસ્તક જે કીધું ને એ ઉછાળો આવી ગયો, એ એમને મૌલિકતા જેવીને ઉછાળો આવ્યો છે. ગુરુને જયારે કોઈ પોતાનો શિષ્ય એવું પાકે ત્યારે એની છાતી ગજગજ ખુલે છે કે નહીં, આ એવી વાત છે, આ એવી વાત છે. એવું પોતાને પ્રમોદ ઘણો થયો છે, કારણ કે આમ તો સીધો પરિચય કરવાનો કોઈ પ્રસંગ નથી એમને, કે બેન શ્રી વાંચતા હોય એની સાંભળે તો કઈ એમના ભાવનો પરિચય થાય. પોતાના જ્ઞાનથી ખ્યાલ આવી જાય કે આમની દશા બહુ સારી છે, બીજો કોઈ વાતચીતનો સીધો પ્રસંગ નહીં અધ્યાત્મ વિશે. એમણે પોતાનો બધો જે વિષય હતો જ્ઞાનમાં એ બધો પોતાના વક્તવ્યમાં ખુલ્લો કર્યો, એ વાત બહાર આવી પુસ્તક આકારે જયારે થઈ. ઘણો પ્રમોદ થયો પોતાને, આ મનના પ્રત્યે પ્રમોદ તો એ વધ્યો છે પુસ્તકના આકારે. જે વાત આવે છે કે ભાઈ પરિચય ક્યાં હતો, એ તો સાંભળી વાતથી પ્રશંસા કરતા હતા, પણ આ પુસ્તક આવ્યા પછી પ્રશંસા કરે છે એમાં ક્યાં સાંભળી વાત રહી, બરોબર. એક દલીલ એવી આવે છે, ગુરુદેવ વાત સાંભળેલી પ્રશંસા કરે, એમ કોઈની સાંભળેલી વાતથી ગુરુદેવ પ્રશંસા કરે તો તમે તમારા વિષયમાં કરાવી દો ને, બરોબર. કોકની ભાઈ હમણાં કહી દો તમારી વાત, જુઓ ગુરુદેવ કેવી પ્રશંસા કરે છે, સમજણ પડે. સર્ટિફિકેટ એક વાર તો લઈ આવો, એક શબ્દનું તો એમાંથી ઘણા શબ્દો વાપરામાં છે, એક શબ્દનું તો સર્ટિફિકેટ લઈ આવો. એવી વાત નથી, છીછરી વાત નથી, ગંભીર વાતો છે. એવી ગંભીર વાતો મહત્વ છે, એ મહાત્માનો આદર આવવો જોઈએ. મોક્ષુ જીવને એનો અનાદર થાય તો અપરાધ થાય, એટલા માટે એની ગંભીરતા છે. જેટલું એની અંદર મહત્વ છે એ મહત્વ સમજાય ને એનો આદર આવવો જોઈએ, ન સમજાય તો સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, પણ ન સમજાય ને અનાદર થાય તો અપરાધ. અત્યારે આપણે આ ગળામાંથી નહીં ચાલીએ, શું 15-20 મિનિટ છે આપણી પાસે, પણ આ થોડું હોમવર્ક કરવા જેવો વિષય આવી ગયો છે, શું. અને આટલી વાત ઉપર થોડું હોમવર્ક કરવામાં આવે પછી આપણે ચર્ચા કરવી છે તે વિષય ઉપર ગમે એટલી કરશું. વાંચન કરવા ખાતર વાંચન કરવું અને સાંભળવા બેસવા, સાંભળવા ખાતર સાંભળવા બેસવું, એ અનંતકાળ કર્યું છે. હવે એ પદ્ધતિ અનંતકાળ ચાલી આવી ખરેખર કોઈ સિરિયસ એટેમ્પ્ટ જેને કહેવાય, બરાબર સિન્સિયરિટીથી કામ હાથમાં લેવું, કામ કરવું, કામ કરવાની સિન્સિયરિટીમાં આવવું, આ બે લીટી જે અઢી લીટી છે એમાં બહુ ભેર્યું છે. ભાવના, ભાવનાપૂર્વકનો અવલોકન, અવલોકનથી ચિંતનના અનુપણાને, એ ચિંતનના દ્રઢતા, દ્રઢતાથી પરિણતિ ને પરિણતિથી સ્વરૂપ રસ સુધીનો વિષય છે. શબ્દો થોડા છે, માલ બહુ ભરી દીધો છે. એટલે વિષય એવો છે કે જો એના ઉપર આપણને નથી, આ વિજ્ઞાનના વિદ્યાર્થીઓને આપે છે પ્રેક્ટિકલ, એક પ્રેક્ટિકલ આપે છે, વર્કઆઉટ કરવાનો છે તમારે શું, અને વર્કઆઉટ કરીને જરા આઉટપુટ કરી દેખાડજો શું એમ. અહીંથી બહાર ન નીકળવું જોઈએ, એના ઉપર વર્કઆઉટ કરવું જોઈએ, એનાથી બહાર ન નીકળવું જોઈએ, એનું આઉટપુટ મળે ન મળે ત્યાં સુધી. એવું સરસ વિષય છે આ જગ્યાએ. એટલે ખોજી જીવ હોય તો જ્યાં સુધી એને આઉટપુટ એટલે એને પ્રોડક્ટ ન મળે ત્યાં સુધી કલાકો ને દિવસો સુધી અમારે રોકાઈ જાય. વિષય એવો છે, કલાકો તો નીકળી જાય પણ દિવસો જ નીકળી જાય જો બહાર આઉટપુટ ન આવે તો. વિષય એવો સરસ છે. ભાવના, નિરંતર ભાવના એ પ્રગટ પાત્રતા છે, અને પાત્રતાની પહોંચ છે સ્વાનુભવમાં, પાત્રતાની પહોંચ છે બુદ્ધિની, જ્ઞાનના ક્ષોભની કે કોઈ ક્રિયાકાંડીની પહોંચ નથી. એમાં બીજા કોઈ દાની હોય કે ક્રિયાકાંડી હોય કે બુદ્ધિવાળા જ્ઞાની હોય, દાની જ્ઞાની ક્રિયાકાંડી એમાં જ્ઞાની બોલા લેવા, ક્ષોભક્ષમ વાળા બુદ્ધિવાળા એ કોઈ પણ નથી. ઓછામાં ઓછા બુદ્ધિ હોય પણ પાત્રતા, અંદરમાં અંદરમાં જ્ઞાન દર્શનના ઉપયોગના દરવાજે, ઉપયોગ દ્વાર લીધો ને, જે ચેતનાનો પ્રકાશ છે એ સાક્ષાત પરમાત્મા છે. જે ચેતનાનો પ્રકાશ છે, ચૈતન્ય મૂર્તિ સાક્ષાત પરમાત્મા છે, કારણ પરમાત્મા છે. જ્ઞાન દર્શનના ઉપયોગના દરવાજે આવીને ઊભો છે, તું કહેશ કે મને દર્શન થતા નથી, પણ છે. જ્ઞાની એમ કહે છે કે અમે દર્શન કર્યા, અમે જોયા, અમે દર્શન કર્યા, તારા ઉપયોગમાં ઊભો છે. ભાવનામાં દર્શન કરવા તો ભાવનામાં તને દર્શન થતા નથી, હું શું કરું, ઉપયોગ દ્વારમાં પરમાત્મા હશે તમે કયો છો એટલે, પણ મને દર્શન થતા નથી, હું શું કરું. કે તો ભાવનામાં આવ્યો નથી માટે નથી થતા. ભાવનામાં આવે એટલે થઈ જાય, બીજું કાંઈ નથી. આ સીધી વાત છે, કેમ કે એ પાત્રતાને ત્યાં પહોંચ છે, અને એ પરમાત્મા ત્યાંથી ખસવાનો નથી. તું જોતો નથી, તું અવગણના કરે છે, તું મોઢું ફેરવીને બીજા કામમાં લાગી જશો, પણ એ ત્યાંથી રિસાઈને ક્યાંય વ્યાય જાય એમ
નથી,
ખસે એમ નથી. નહીં તો શું થાય, એના દર કરો યાદ તો થાય મોઢું ફેરવીને. આ કારણ પરમાત્મા અનંત કરુણામય છે, એ અનંત કાળથી જીવ અનાદર કરતો હોવા છતાં પોતે ખસતા નથી. આદર અધરીય છે, જેથી મોઢું ફેરવે તેથી પોતે સ્વયં પ્રકાશમાન છે, સ્વયં જ પ્રકાશમાન છે, પ્રકાશની મૂર્તિ છે, ચૈતન્ય પ્રકાશની મૂર્તિ છે, અને દરેકના ઉપયોગમાં છે, મારા તમારા સૌના ઉપયોગમાં એની વાત છે. ઉપયોગમાં ખડી મૂર્તિ છે, જોવે એટલી વાર છે ભાવનામાં આવીને. બાકી કાંઈ વાત કોયડો નથી, કરો કર્યો કોયડો કોડી નહીં, આ કનું એલિટરેશન કર્યો કોયડો કોડી નો નહીં. કોયડો આવે છે ને સમજો, એટલે એમ થાય કે લે આપ છે આમાં તો કાંઈ નથી, નહીં તો મને સમસ્યા લાગે. એવું કોયડા જેવું વિષય છે.
ભાવના છે એ શબ્દો ની કે વિકલ્પો ની રટણ નથી, ભાવના છે એ શબ્દો ની રટણતા નથી, વિકલ્પો ની
રટણ તો નથી, પણ ભાવના છે એ ભાવુકતા એ નથી. થોડી ચર્ચા થઈ હતી અનિલભાઈ ને ત્યાં પ્રશાંતભાઈ ને ખ્યાલ છે, ભાવના માં ભાવુકતા માં ફેર છે. ભાવુકતા છે એ એકદમ ભાવમાં ઉભરો આવે છે ત્યારે જીવ ભાવુકતામાં આવે છે. ભાવનાનું સ્વરૂપ બીજું છે, ભાવુકતાનું સ્વરૂપ જુદું છે. એટલે ભાવના એક નિરંતર રહે છે, ભાવુકતા અમુક સમયની ક્ષણિક હોય છે, પૂરી થઈ જાય છે ભાવુકતા, પછી ભાવુકતા ચાલુ નથી રહેતી. ભાવુકતા જુદી ચીજ છે, ભાવના જુદી ચીજ છે. ભાવનાનો વિષય છે, ભાવુકતાનો નથી. રટણ ચિંતન તો વિકલ્પ તો નથી, પણ ભાવુકતા નથી, ભાવના જુદી વસ્તુ છે. ભાવના છે અપ્રાપ્તિમાં ઉત્પન્ન થતી ચાહના છે, અને એની પૂર્તિ પ્રાપ્તિ સિવાય બીજી રીતે નથી. ભાવનાની અને ચાહનાની પૂર્તિ ક્યાં છે કે જેની ચાહના છે એ વસ્તુ મળે એની પૂર્તિ છે, ત્યાં સુધી એની પૂર્તિ નથી થતી, એ મટતી નથી. મટતી નથી એટલું જ નહીં, તરસ પાણી ન મળે ને તરસ વધતી જાય, એમ વધતી જાય, એનું નામ ભાવના છે. વસ્તુ ન મળે તો ભાવના ઘટે નહીં, વધે. પાણી ન મળે તો પાણીની તૃષા વધી જાય, ઘટે નહીં કોઈ દિવસ. અને પાણી મેળવે છૂટકો એને થાય.
સ્વરૂપની ભાવનાની બદલે આત્મશાંતિની ભાવના એમ લઈએ,
એ તો એટલી એક વાત છે. સ્વરૂપની ભાવના કયો કે આત્મશાંતિની ભાવના કયો? આત્મશાંતિ એ સ્વરૂપનો એક અવયવ છે. આત્મ સ્વરૂપ એ આત્મશાંતિ ઉપરાંત બીજું ઘણું છે એવું છે. એટલે આત્મશાંતિ કહેતા સ્વરૂપ કહી લઈએ તો વાંધો નહીં, શાંતિ કહેતા એમાં સ્વરૂપ ઇન્ક્લુડ થઈ ગયું તો હોય તો વાંધો નથી એને સાથે.
વર્તમાનમાં
એટલું જ સ્વરૂપ નથી,
અશાંતિમાં ઉભો છે આજે,
એ ઠીક વાત છે. પણ છતાંય સ્વરૂપ લેવું છે, એટલી શાંતિ નથી લેવી, ઘણો છે એ સિવાય. શાંતિ ઉપરાંત ઘણો છે.
આત્મશાંતિની સાથે ઘણું બધું અપાવે છે, આત્મશાંતિની સિવાય ઘણું બધું અપાવે છે.
બહુ મોટો વૈભવ છે, સ્વરૂપનો વૈભવ ઘણો છે. શાંતિ તો એનો એક હીરો છે, એક પાસું છે, હીરાના સેંકડો પાસામાંથી એક પાસું છે આત્મશાંતિ. તો આખો હીરાનો જગજગાટ ઘણો છે, તે એક પાસા જેટલું નથી. એવું છે, આખું જગત કેવળ જ્ઞાનમાં પ્રતિભાસે છે, ત્રણેય કાળના પર્યાયો સહિત. છતાં એ જ્ઞાનનો કોઈ અંશ સ્વરૂપથી વિચલિત કેમ નથી થતો? અને જગતના કોઈ ચિત્ર વિચિત્ર પ્રસંગ પ્રત્યે એક સમય માટે એક અંશ પૂરતો એને સન્મુખ થાય એમ કેમ નથી થતો?
વિશેષ છે
એટલે કોઈ એટલી વિશેષતા છે ત્યારે ને અનંત કાળ સુધી પોતાના સ્વરૂપને જાણે અને અનુભવે વેદે. અને એ જેવું છે એવું એવું છે અને એને જાણે એને વિદ્યા કરે છે. એક વન સાઈડ આ છે. અને ધી અધર સાઈડ તમે લ્યો તો લોકા લોક નો ત્રણ કાળના ચિત્ર વિચિત્ર પ્રસંગો ને પદાર્થો એ જ્ઞાનમાં પ્રતિભાસે છે. છતાં એ જ્ઞાન સ્વરૂપ સન્મુખતા છોડીને સિદ્ધ પરમાત્મા કોઈ અંશે પછી આખો નો ફરે તો કઈ વાંધો નહીં, એક અંશે ફરે કેમ કે એમાં તો અનંત વિભાગ પ્રતિછેદ છે. એમાં એક પ્રતિછેદ અનંતમાં ભાગે અનંતમાં અંશે અને એક સમય ત્રણ કાળમાંથી અનંતા કાળમાંથી ત્યાંથી ફેરફાર કેમ નથી થતો? એ બાજુ નથી કેમ જાતો? કારણ કે સ્વરૂપ એવું છે. શું કારણ છે કે સ્વરૂપ એવું છે? એ કારણ છે. એટલું બધો સ્વરૂપની અંદર આત્મ સ્વરૂપમાં એટલો વૈભવ ભરેલો છે. અમૃતચંદ્રાચાર્ય તો સમયસારને ટીકા કરતા કરતા એક કલશમાં કહે છે અદ્ભુતાત અદ્ભુતમ, અદભુત થી અદભુત અંદર આત્મ સ્વરૂપ છે. અલમ અલમ અતિ જલ્પઈ હૈ નિર્ગુણ વિકલ્પઈ હૈ અવસ્થા ભાષાથી પૂરું પડે એવું નથી, કહેવા જાવ તો કહી શકાય એવું નથી. તો પછી શું? તો કે એમાં ડૂબી જાય. બીજું કઈ એમાં આત્મા ડૂબેલો એ સાદી અનંત કાળ કરી બીજું કઈ એનો નતીજો નથી, એનો કોઈ બીજું રિઝલ્ટ નથી, એનો ખબર નથી. એવું સ્વરૂપ છે. એક અનુકૂળતાના સુખ માટે એક માણસ દિવસ ના કેટલા ટાઈમ મજૂરી કરે છે? માણસ જે મજૂરી કરે છે ભલે ઓફિસે 8-10 કલાક પૂરતો એટેન્ડ કરતો, પણ પછી તો રટણી જ છે. આનું આમ કરવાનું, આનું આમ કરવાનું, શું કરવા? બારની બધી અનુકૂળતા હસવાઈ ગઈ, કપડા લેતા, ખાવું પીવું, મકાન આગરૂપ, વ્યવહારિક પ્રશ્ન બધા હચવાય. આના માટે આટલું ચૂકવે છે, ખર્ચ કરે છે સમય અને શક્તિ. તો અનંત કાળનું અનંત સુખ સાધે અનંત અનંત સમાધિ સુખ અનંત દર્શન અનંત જ્ઞાન સહિત, પછી એટલું સુખ નહીં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત એની પ્રાપ્તિ માટે કેટલી ભાવના જબરદસ્ત આવે. જો આની પ્રાપ્તિ માટે આટલી મજૂરી કરતો હોય તો એની પ્રાપ્તિ માટે કેવી જબરજસ્ત ભાવના ઉત્પન્ન થાય. એ ભાવના ઉત્પન્ન થઈ એના દર્શન છે. એ ભાવના ના આવે ત્યાં સુધી અંધાર ઉભો છે, કઈ પત્તો લાગે નથી, ગમી કરીને મરી જાય છે. અનુભવ માંથી કાઢ્યું છે. કોઈ પણ જ્ઞાની નું એટલું જ વજન છે એ વિષય. તમામ જ્ઞાનીઓ એક જ વાત કરે છે, બીજી વાત કોઈ કરતા નથી. સર્વે જ્ઞાની એક જ વાત કરે છે. પછી નામ આપણે આ જ્ઞાની ના નામથી વાત કરીએ કે આ જ્ઞાની આમ કે છે, કોઈ આ જ્ઞાનીના નામથી વાત કરીએ તો આ જ્ઞાની આપીએ છે, બાકી તો સર્વે જ્ઞાની એમ જ કહે છે, એ વાત એની અંદર ગર્ભિત સમાવેશ થઈ ગઈ છે. એમાં કોઈ બીજી રીતે દેવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી. પણ બોલવા માત્ર નહીં, ચિત્તને ચેતનામાં લીન કરે, ભાવના બોલવા માત્ર નહીં, ચિત્તને ચેતનામાં લીન કરે.
સુખ દામ સુસંત ચહી દિન રાત રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુહા